You're with SBS Radio. Find more great stories in your language at sbs.com.au.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
ગુરુવાર 30મી મેથી ક્રિકેટ વર્લ્ડ કપની 12મી એડિશનનો પ્રારંભ થયો છે. દર 4 વર્ષે રમાતા આ વર્લ્ડ કપમાં ભારતીય ટીમ પાસેથી ઘણી આશાઓ રખાઈ રહી છે. તો આ વર્લ્ડ કપના ફોર્મેટ, ભારતની તૈયારીઓ અને 2011ના વર્લ્ડ કપમાં ભારત ચેમ્પિયન બન્યું ત્યારે સ્ટેડિયમનો માહોલ અને દેશમાં થઈ રહેલી ઉજવણી વિશે વાત કરવા માટે આપણી સાથે જોડાયા છે બીસીસીઆઈના ઓફિશિયલ સ્કોરર તુષારભાઈ ત્રિવેદી. તુષારભાઈ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ વેરી મચ.
તુષારભાઈ, વર્લ્ડ કપની 12મી એડિશન શરૂ થઈ ગઈ છે અને આપે મોટાભાગના વર્લ્ડ કપને નજીકથી નિહાળ્યા છે, તો આ વર્લ્ડ કપના ફોર્મેટ અને કઈ ટીમ વિજય માટે ફેવરિટ છે તે અંગે આપનો અભિપ્રાય જણાવશો.
આ વખતનો વર્લ્ડ કપ ફોર્મેટ એવું છે કે રાઉન્ડ રોબિન લીગ ધોરણે રમાય છે, એટલે આ વખતે શું થશે કે 10 ટીમ ભાગ લેશે, તો 10-10 ટીમે એના બાકીના 9-9 રાઇવલ સામે કમ્પલસરી એક મેચ રમવાની આવશે. એટલે એવું નથી કે સારું હળવું ગ્રુપ મળી ગયું અને ગ્રુપમાં બે ટીમ નબળી છે એટલે ગમે તેમ કરીને ટોપમાં આવી ગયા અને આગળ વધી ગયા, એ ચાન્સ અહીં નહીં રહે. બીજી આ ફોર્મેટનો રોમાંચ એટલા માટે રહેશે કે 1992માં આ પ્રકારના ફોર્મેટથી વર્લ્ડ કપ રમાયો હતો ઓસ્ટ્રેલિયામાં, પરંતુ અત્યારે જે ખેલાડી રમી રહ્યા છે તેમાંથી એક ખેલાડી 1992ના વર્લ્ડ કપ વખતે નહોતા, અથવા તો એમ કહી શકાય કે એ લોકો એ વખતે ક્રિકેટમાં પણ નહીં હોય, એટલે એ સંજોગોમાં આ ખેલાડીઓ માટે આ પહેલો અનુભવ છે. હવે રહી વાત ઇંગ્લેન્ડના હવામાનની, તો અત્યારે જે ખેલાડીઓ રમે છે તેમને વર્લ્ડ કપ રમવાનો, ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપ રમવાનો પણ અનુભવ નથી. વર્લ્ડ કપ રમવા આવ્યું તો 1999 થી અત્યારે કોઈ ખેલાડી રમતો હોય એવું છે નહીં. એટલે આ હવામાનમાં, આ ફોર્મેટમાં તમામ ખેલાડી પહેલી વાર રમી રહ્યા છે. જોકે પ્લસ પોઈન્ટ એ છે કે 2015ના ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડમાં યોજાયેલા વર્લ્ડ કપ પછી છેલ્લા 4 વર્ષમાં તમામ ટીમ એટલું બધું ક્રિકેટ રમી છે, એટલું સારું, એટલું રોમાંચક ક્રિકેટ રમી છે કે આ વખતે એ કહેવું મુશ્કેલ છે કે આ ટીમ જ આગળ વધશે. પરંતુ ભારત, ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન અને સાઉથ આફ્રિકા, આ 5 ટીમને આપણે મોખરે મૂકી શકીએ. તેમ છતાં ન્યુઝીલેન્ડને નજરઅંદાજ ન કરી શકાય, એવી જ રીતે વેસ્ટ ઇન્ડિઝને નજરઅંદાજ ન કરી શકાય. પરંતુ મને લાગે છે કે ઇંગ્લેન્ડનું પલ્લું આ બધા કરતા થોડું ભારે છે.
તુષારભાઈ, ભારતીય ટીમે વર્લ્ડ કપ દરમિયાન શું ધ્યાન રાખવું પડશે, કારણ કે હાલમાં જ આઈપીએલ પૂરી થઈ છે અને ટીમના મોટાભાગના ખેલાડીઓ આઈપીએલમાં રમ્યા હતા, તો ઇંગ્લિશ કન્ડિશન્સ મેચના ફોર્મેટને ધ્યાનમાં રાખીને ભારતીય ટીમે મેદાનમાં ઉતરવું પડશે?
એક્ચ્યુઅલી આઈપીએલને બધા ગમે તે કહેતા હોય, પરંતુ હું તો પ્રેક્ટિસ ટુર્નામેન્ટ કહીશ કે વર્લ્ડ કપ અગાઉ તમને આઈપીએલની 14 મેચ રમવા મળે છે. હવે એ ફોર્મેટ 2020 છે કે વન ડે છે એ પછીની વાત છે, પરંતુ બેટની ધારની સવાલ છે, બોલિંગની ધારનો સવાલ છે. તો રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ આ બધા જ ખેલાડી આઈપીએલમાં ખૂબ સારો દેખાવ કરીને આવી રહ્યા છે. હુકમનો એકો મહેન્દ્રસિંહ ધોની અને બીજું કોહલી, તો કોહલીની ટીમ, બેંગ્લોરની ટીમ ભલે આઈપીએલમાં નિષ્ફળ ગઈ, પરંતુ એક બેટ્સમેન તરીકે કોહલી નિષ્ફળ નથી ગયો. એટલે આ બધા જે ફેક્ટર્સ છે એ ભારતની ફેવરમાં છે. અને બીજું કે હજી આપણે એક વર્ષ પહેલા જ ઇંગ્લેન્ડમાં સિરીઝ રમ્યા હતા, એના એક વર્ષ પહેલા ઇંગ્લેન્ડમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમ્યા હતા, એટલે એ વખતે આ અત્યારના ઘણા બધા ખેલાડી એ વખતે હતા, તો તેનો લાભ તો ચોક્કસ મળશે. બીજું, સૌથી મોટું જમા પાછું ભારતનું હાર્દિક પંડ્યા છે. આપણે કોહલી અને બુમરાહ ઉપર સૌથી વધારે મદાર રાખીએ છીએ, પરંતુ હાર્દિક પંડ્યા એટલો જ ઉપયોગી ઓલરાઉન્ડર છે અને જે રીતે હાર્દિક પંડ્યાએ આઈપીએલમાં બોલિંગ બેટિંગ કરી છે એ જોતા આ વખતે જો હરીફ ટીમ હાર્દિક પંડ્યાને નજરઅંદાજ કરશે તો એમની સૌથી મોટામાં મોટી ભૂલ હશે.
ભારત 8 વર્ષ અગાઉ એટલે કે 2011ના વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું હતું. કેપ્ટન ધોનીએ જ્યારે વિનિંગ સિક્સર ફટકારી અને એ પછી રવિ શાસ્ત્રીની યાદગાર કોમેન્ટ્રી હજી પણ ઘણા ક્રિકેટ ચાહકોના મગજમાં છવાયેલી હશે. તમે ત્યાં એ દિવસે બીસીસીઆઈના સ્કોરર તરીકે કામ કરી રહ્યા હતા, તો આપે આ ઐતિહાસિક મોમેન્ટ દરમિયાન શું અનુભવ્યું અને સ્ટેડિયમની અંદર અને મુંબઈના રસ્તા પર કેવું સેલિબ્રેશન થતું હતું એના વિશે થોડીક માહિતી આપશો?
એકચ્યુઅલી બહુ લાંબી વાતો છે અને કદાચ એ કાર્યક્રમ એમાં ઓછો પડે એવું લાગે, પરંતુ સૌથી પહેલી વાત તો એ કે મેચ બપોરે 2:30 ઇન્ડિયન ટાઈમ પ્રમાણે બપોરે 2:30 વાગે શરૂ થવાની હતી, અને સવારે 9:30-10 વાગે સ્ટેડિયમમાં પ્રેક્ષકો આવવાના શરૂ થઈ ગયા હતા. કેરીની આસપાસમાં જ્યાં જ્યાંથી અંદર એન્ટ્રી હતી એ બધી જગ્યાએ બહાર લાઈનો લાગી ગઈ હતી, એટલી ભીડ હતી. આ તો શરૂઆતની વાત છે. હવે ભારત ચેમ્પિયન બન્યું એ પછીના માહોલની તમે જે સ્ટેડિયમની અંદર અને બહારની વાત કરી, તો હું બહારની વાત કરી દઉં કે રાત્રે 11:30-11 વાગે મેચ પૂરી થઈ, ભારતીય ટીમ જીતી ગઈ, ઇનામ વિતરણ થઈ ગયું, ભારતને ટ્રોફી મળી ગઈ. એ પછી ત્યાંથી હું વાનખેડે સ્ટેડિયમથી નીકળ્યો, તો ત્યાંથી સાંતાક્રુઝ એરપોર્ટ પહોંચવામાં મને 6 કલાક લાગ્યા હતા. વાનખેડે સ્ટેડિયમ ચર્ચગેટ વિસ્તારમાં આવેલું છે, ચર્ચગેટની આસપાસમાં ભીડ હોય એ સમજી શકાય છે, પરંતુ ચર્ચગેટથી સાંતાક્રુઝ જતા રસ્તામાં કોઈ રોડ એવો નહોતો કે જ્યાં ટ્રાફિક જામ ન હોય. અને આ જ વસ્તુ સવારે બની હતી. સંજય માંજરેકર અને મારે બંનેને દાદર પાસેથી સાથે આવવાનું હતું, તો દાદર પ્રભાદેવીથી સંજય માંજરેકર નીકળ્યો. લગભગ સવારે 9:30-9 નીકળેલો માણસ 12:15 વાગે સ્ટેડિયમ સુધી પહોંચી શક્યો હતો. આ આ ઉન્માદ જે હતો એ તો વર્લ્ડ કપમાં ભારત જીત્યું પહેલા નહોતો, પણ ભારત જીત્યા પછી 6-7-8 કલાક સુધી મેં ઉજવણી જોઈ છે. અને આ માહોલ ફક્ત મુંબઈમાં નહોતો, સમગ્ર ભારતમાં હતો. અને જ્યાં જ્યાં ભારતવાસીઓ વસે છે એ પછી ઇંગ્લેન્ડ હોય, ઓસ્ટ્રેલિયા હોય કે અમેરિકા હોય કે કેનેડા હોય, આ બધી જ જગ્યાએ આ માહોલનું મેં વાંચ્યું સાંભળ્યું છે. એટલે ઉન્માદની તો કોઈ કમી જ નહોતી. હવે મેદાન ઉપરની વાત કરું તો મેદાન ઉપર ફક્ત એક જ ઉદાહરણ આપી દઉં કે પ્રેક્ષકોનો એટલો બધો ઘોંઘાટ હતો કે પહેલી વાર જયારે ટોસ થયો તો કયો બેટ કયો કેપ્ટન શું બોલ્યો છે એની જ ખબર ના પડી. એના માટે ટોસ ફરીથી કરવો પડ્યો હતો અને રેફરીએ કાન માંડીને સાંભળવું પડ્યું હતું કે આ ટોસ માટે કોઈ હેડ કોણ બોલ્યું કે ટેલ કોણ બોલ્યું. હવે દુનિયા આટલી બધી વન ડે મેચો, આટલી બધી ટેસ્ટ મેચો થઈ, એમાં જો ટોસ બીજી વાર કરવો પડ્યો હોય એવો આ એક જ બનાવ છે, એના ઉપરથી ખ્યાલ આવી જાય કે પ્રેક્ષકોનો ઉન્માદ તેની ચરમસીમાએ હતો.
તુષારભાઈ, આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું છે કે ક્રિકેટર્સ અંધશ્રદ્ધામાં માનતા હોય છે અને ભારત વર્લ્ડ કપ જીતે ત્યાં સુધી ડ્રેસિંગ રૂમમાં એવું ફરમાન કરવામાં આવ્યું હતું કે કોઈ પણ ખેલાડીએ પોતાની જગ્યા પરથી ઊભું નહીં થવાનું. તો આ એક રસપ્રદ ઘટના વિશે થોડી માહિતી આપશો.
જ્યારે ભારત જીતવાની નજીકમાં હતું ત્યારે જાણે સ્વયં શિસ્ત હોય એ રીતે કે ખેલાડીએ નક્કી કર્યું કે હવે આપણે આપણી જગ્યાથી હલવાનું નથી, જો આપણે ખાતે વિકેટ પડી તો આવી બની. એટલે આને અંધશ્રદ્ધા કહો તો અંધશ્રદ્ધા, પરંતુ આ સ્થિતિ જયારે ધોનીએ સિક્સર મારી એ સેકન્ડ સુધી રહી હતી અને કોઈ ખેલાડી એની જગ્યાએથી હલ્યો નહોતો, ઇન્ક્લુડિંગ સચિન તેંડુલકર. બીજી એક વાત કે ભારતીય ટીમનો જે ચામ હતો એની વાત કરું તો સચિન તેંડુલકર જનરલી પોતાની ખુશીની બહુ જ દેખાડતો નથી, ઉજવણી કરતો નથી. એ ખુશ હોય તેમ છતાં પણ એ કૂદી પડે કે એવું બહુ ઓછું બનતું હોય છે. એની બદલે વર્લ્ડ કપ ફાઇનલમાં ધોનીએ સિક્સર મારી એ પછી સૌથી વધારે કૂદકા જો કોઈ માર્યા તો સચિન તેંડુલકર હતો. એના ઉપરથી ખ્યાલ આવી જાય છે કે શું માહોલ હશે.
ધોનીની જે ઐતિહાસિક સિક્સર હતી એ તો અમે બધા ટીવી પર જોઈ હતી અને આપે તો ત્યાં રૂબરૂ જોઈ હતી, તો એ બોલ વિશે થોડુંક આપ કહી શકો કે
એકચ્યુઅલી ધોનીએ એ રીતે બેટિંગ કરી હતી કે ધોની સદીની આટલો નજીક આવી જશે એની કોઈ કલ્પના કરી નથી. અને મારી પાસે એવા ઘણા બધા લોકો છે કે જેમણે મને બીજે દિવસે પૂછ્યું કે હે ધોનીના 90 ઉપર રન થઈ ગયા હતા. ખરેખર તો બધાની નજર એક જ ઉપર હતી, ટાર્ગેટ 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 બસ. હવે ટાર્ગેટની ભારત જેટલું નજીક પહોંચ્યું ત્યારે લોકો ભાન ભૂલી ગયા હતા કે કોઈ કયો બેટ્સમેન કેટલા રન પર રમે છે. આ સંજોગોમાં ભારત પાસે હજી 3-4 બોલ હતા, એટલે ધારો કે 1-2 રન કરીને પણ પહોંચી શકાતું હતું. પણ આ તો ધોની છે અને એને પરફેક્ટ બોલ મળી ગયો કુલશેખરાનો અને એણે પેવેલિયન સાઈડ તરફે બેટિંગ કરતો હતો, એટલે કે માંચેડ સ્ટેડિયમમાં જે સામેનો એન્ટ્રી જ્યાં મીડિયા બોક્સ છે એ સાઈડમાં એણે સિક્સર ફટકારી હતી. અમે એ વખતે મીડિયા બોક્સ પાસે બેઠા હતા અને પછી અમને કંઈ જ ખબર નથી, કંઈ જ ખબર નથી એટલે કે ધોની ત્યાંથી દોડીને પેવેલિયન સુધી ગયો કેવી રીતે ગયો એ લગભગ કોઈને ખબર નહીં હોય. એટલે એમ કોઈ દોડીને ગયો કે ચાલીને ગયો, પણ એ એ બધું જોવા વિચારવાનો એ વખતે સમય જ રહ્યો હતો. બીજું કે એટલો બધો ઘોંઘાટ અને હતું કે નેટવર્કમાં પણ પ્રોબ્લેમ હતો. તમે કોઈને ફોન કરીને ઇન્ડિયા ચેમ્પિયન બન્યું છે એવી જેને શુભેચ્છા કહેવાય કે વધારે કહો તમે અભિનંદન કહો એ માટે પણ કોઈને તમે ફોન કરી શકો એ સ્થિતિમાં નહોતા. એટલે લગભગ 10-15 મિનિટ પછી ભાન થયું કે નહીં, આપણે વાનખેડે સ્ટેડિયમમાં બેઠા છીએ.
વર્લ્ડ કપ 2019 અને 2011ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમ ચેમ્પિયન બની, એ ફાઇનલ વિશે ઘણી રસપ્રદ માહિતી આપવા બદલ તુષારભાઈ આપનો ફરીથી એક વખત ખૂબ ખૂબ આભાર.
આપણો સમાજ, આપણી વાતો, SBS ગુજરાતી.
Tell us what you think. Rate this podcast on iTunes. It helps other people to find us.